શરૂ કરશું આપણે. મંગલાચરણ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજાયાણમ નમો લોએ સવસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મો સુમંગલમ. આત્માનુશાસનનું મંગલાચરણ. શ્રી જૈન શાસન ગુરુ નમો, નાના વિધિ સુખકાર, આત્મહિત ઉપદેશ તે કરે મંગલાચાર. સોહે જિન શાસન મે આત્માનું શાસન શ્રુત, જાકી દુઃખ હારી સુખકારી સાચી શાસના. જાકો ગુણ ભદ્ર કરતા ગુણ ભદ્ર જાકો જાની, ભદ્ર ગુણ ધારી ભવ્ય કરત ઉપાસના. એસે સાર શાસ્ત્ર કો પ્રકાશે, અર્થ જીવની કો બને ઉપકાર, નાશે મિથ્યા બ્રહ્મ વાસના. તાતે દેશ ભાષા કરી અર્થ કો પ્રકાશ કરો, જાતે મંદ બુદ્ધિ હુકે હોત અર્થ ભાસના. જાકે મંદ બુદ્ધિ હુકે હોત અર્થ ભાસના. જો લક્ષ્મી કે નિલય રૂપ ઉન અવિનાશી, પ્રભુ કો ઉરધાર, ગ્રંથ રચું આત્માનુશાસન, ભવ્ય જનો કો હે શિવકાર. હે આત્મન તું દુઃખ સે ડરતા, અર સુખ કી વાંછા કરતા, ઇસીલીએ મેં દુઃખ હારી, અર સુખકારી રચના કરતા. મધુર વિપાકી ઉપદેશામૃતયઃ યદિ કટુ વિભાસિત હો, કટુ ઔષધિ ગ્રાહક રોગી સ, કિંચિત તુ ભયભીત ન હો. આત્માનુશાસન ગ્રંથનો સ્વાધ્યાય આપણે ચાલી રહ્યો છે. આજે શાસન નાયક મહાવીર ભગવાનનો કેવલ જ્ઞાન કલ્યાણકનો દિવસ છે. આજના દિવસે એમને ઋજુવાલિકા નદીના કિનારે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. હા, આપણને સ્ટોરી તો બધાને ખ્યાલ છે. 30 વર્ષ સુધી એ કુમારપદે રહ્યા, પછી એમણે દીક્ષા લીધી તો 12 વર્ષ સુધી મુનિ દીક્ષામાં રહ્યા. 42 યર્સની એજે આજના દિવસે એમને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. પછી એમણે 30 વર્ષ સુધી દિવ્ય ધ્વનિ દ્વારા આ ભરતભૂમિ પર ઉપદેશની વર્ષા કરી અને 72 યર્સની એજે એમનું નિર્વાણ થયું. જો એ મહાવીર ભગવાનની જે દિવ્ય ધ્વનિ, એમાંથી આપણને જે શાસ્ત્ર ઉત્પન્ન થયા, એમાંથી આ બધા મૂળ આગમો આપણે વાંચી રહ્યા છે. હા, આ ગુણભદ્ર આચાર્ય એમણે આ શાસ્ત્ર જે રચ્યું એ ચરણાન યુગની શૈલીમાં એની રચના કરી છે. આમાં જે શ્રાવકના અને મુનિના આચાર વિચાર કેવા હોવા જોઈએ એની આખી આમાં ચર્ચા આપી છે, એની આપણે વાત કરી રહ્યા છે. જો આપણે ગાથા 110 સુધી ચર્ચા થઈ છે, આજે આપણે 111મી ગાથાનો સ્વાધ્યાય કરશું, 112નો કદાચ કરશું ટાઈમ મળશે એ પ્રમાણે. હવે ત્યાં જઈએ એની પહેલા જો આપણે અનુક્રમણિકામાં શું વિષય ચાલે છે એ થોડું જોઈ લઈએ. ભાઈ આગે 32 પેજ પે લેકે જઈએ ઉપર. મંગલાચરણ સે ભી પહેલે ઉપર આગે 32 પેજ છે. જો જેની પાસે શાસ્ત્ર હોય આ શાસ્ત્રની શું પદ્ધતિ છે કે પહેલા કોઈક આપણને સંસારનું શું પિક્ચર છે એ આપણને બતાવે છે કે આ સંસારમાં કેવી વ્યવસ્થા બની છે, અને એનાથી પછી આપણને વૈરાગ્ય ઉત્પન્ન કરાવીને ધર્મના માર્ગમાં લગાવે છે. એવી રીતના એટલે સંસારથી શરૂ કરશે, એના દુઃખોનું વર્ણન કરશે, ધર્મના માર્ગમાં લગાવશે, પછી પાછું બીજો ટોપિક પકડશે, અને સંસારથી શરૂ કરશે, વૈરાગ્ય બતાવશે, ધર્મના માર્ગમાં લગાવશે. જો આપણે 32 પેજ ઉપર આપણે ગાથા નંબર 97 સુધી આગળનો વિષય હતો, ત્યાં જો યતિઓ પર હિત કે પ્રતિ અનુરાગ, ત્યાં મુનિરાજોની ને બધી વાત કરી. એના પછી 98 પાછો થોડો ટોપિક ચેન્જ કર્યો, શરીરના દુઃખોનું વર્ણન ત્યાંથી શરૂ કર્યું. તો શરીર સમસ્ત આપદાઓ કા સ્થાન, ગર્ભાવસ્થા કે દુઃખ, અજ્ઞાની કી મૂર્ખતા, કામજન્ય વેદના, ઉત્તરોત્તર ત્યાગ કે ઉદાહરણ, આ બધા શરીરના દુઃખોનું જ વર્ણન છે ક્રમશઃ. હા, 98 ગાથાથી લઈને પેજ 32, આમાં પેજ 32 નથી, 32 છે પ્રીફેઝના, અનુક્રમણિકાના પહેલા, મંગલાચરણની પહેલા, સોરી. તો જો પછી ગર્ભાવસ્થા, અજ્ઞાનીના દુઃખ, કામજન્ય વેદના, ઉત્તરોત્તર ત્યાગ કે ઉદાહરણ, વિરક્તિ હોને પર સંપત્તિ કે ત્યાગ મેં કે આશ્ચર્ય. આજે સંયોગો, શરીર, ઘર, મકાન, પૈસા આદિ બધું આમાં વણી લીધું. લક્ષ્મી કા ત્યાગ હોને પર વિભિન્ન પરિણામ વાલે ત્યાગી, શરીર સે મોહ ત્યાગ કી પ્રેરણા, શરીરની વાત કરી, હવે રાગાદિ છોડને કી પ્રેરણા, દયા, દમ આદિ કે માર્ગ પર ચલને કી પ્રેરણા, આ બધી વૈરાગ્ય ઉત્પાદક વાતો હવે કરે છે. હવે જો એનાથી આગળ વધીને ભેદ જ્ઞાન અને વિતરાગતાની પ્રેરણા હવે ધર્મમાં લગાવે છે. તો ભેદ જ્ઞાન અને વિતરાગતાની પ્રેરણા, બાલ બ્રહ્મચારીઓ કી પ્રશંસા, પરમાત્મા બંને ક્યા રહસ્ય, આટલું આપણને જે વૈરાગ્યમાં લગાડીને ધર્મના માર્ગમાં લગાડવાનો મેસેજ આપ્યો. હવેની જો બધી ગાથાઓ તપ ઉપર છે, આપણે કેટલી 4, 5, 6, 7 ગાથાઓ તપ ઉપર છે. જો તપ કરને કી પ્રેરણા, ધ્યાન તપ કા ધ્યેય ઓર ફલ, તપ હી સમસ્ત સિદ્ધિઓ કા સાધન હૈ, તપ કી મહિમા, સમાધિ મેં ધ્યાન કો સુરક્ષિત રખને કી પ્રેરણા, તપ કરને મેં જ્ઞાન કી મહિમા, આટલું તો તપની વાત એ કરશે. એના પછી જો પાછું કદાચ કંઈક થોડું બદલશે, ઈશ શરીર કે સાથ આધે ક્ષણ ભી રહેના સહ્ય નહીં, જોયું. પછી પાછો એ ટોપિક બીજા ટોપિક ઉપર લઈ જઈને હવે એની વાત કરશે. એટલે હવેની 6 ગાથાઓ તપ અને એની મહિમા ઉપર આવે છે. એમાંથી જો આપણે કદાચ એક કે બે આજે જોશું. જો 111મી ગાથા હવે આપણે કાઢીએ, પેજ 102 છે. હા, એવી આખી પદ્ધતિ છે આમાં કે પહેલા સંસારના દુઃખ, પછી એનાથી વૈરાગ્ય, અને પછી જ્ઞાન એટલે કે ધર્મમાં લગાવવાનો ઉપદેશ, એવી આખી પદ્ધતિ આમાં બતાવી છે. હવે જો 111મી ગાથા આપણે વાંચીએ છે, તપ કરને કી પ્રેરણા. તપ આરાધના કા સ્વરૂપ આગામી છંદ મેં કહેતે હૈ. જો આપણે છંદ વાંચીએ, યહ ભવ દુર્લભ અશુચિ દુઃખમય પરમાયુ અલ્પ નહીં હૈ જિસકા જ્ઞાન, અજ્ઞાત મરણ તપ ઇસમેં હો તપ કરો મુક્તિ કા કારણ જાન. આ મનુષ્ય ભવ કેવો છે? જો મનુષ્ય ભવ ની પહેલા દુર્લભતા બતાવે છે, કેમ કે તપ કેમ કરવા જાય કોઈ? સમજો, આપણે અત્યારના મનુષ્ય ભાવમાં છે, આપણી પાસે આયુષ્ય તો બાકી છે ને હજી બધાના, થોડા ઘણા કંઈક, તો હમણાં નહીં તો પછી કરશું. ચલો, હમણાં જે આપણી પાસે ભોગો પડ્યા છે ને, પહેલા એને તો ભોગવી લઈએ, પછી આપણે તપ કરશું. પહેલા આપણને મનુષ્ય ભાવની દુર્લભતા ભાષિત થાય તો અર્જન્સી આવે ને કે ના, હમણાં ને હમણાં જ તપ કરવા જવું પડશે, જવું જોઈએ. એ અર્જન્સી કેવી રીતના આવે? નહીં તો જીવને જો બહુ ઇઝીલી કોઈ વસ્તુ અવેલેબલ હોય ને, તો એના માટે કોઈ મહેનત ન કરે. આપણે જોયું હોય ને કે જે ટાસ્ક બહુ ડિફિકલ્ટ હોય, એમ ઇમ્પોસિબલ જેવું હોય ને, એમાં આપણું એટલું ફોકસ લાગે કે એને આપણે એક વારમાં જ કરવાની કોશિશ કરી લઈએ. અને જે બહુ ઇઝીલી હોય તો એમાં તો હા, હજી આપણને ટ્રાય મળશે, વાંધો નહીં. જો અહીંયા બહુ સરસ લોજિક આપીને આપણને બતાવે છે કે મનુષ્ય ભાવ કેવી રીતના બધી જ રીતે દુર્લભ છે, માટે હમણાં જ તપ કરવા જવું જોઈએ, એટલે કરવા લાગવું જોઈએ. જો યહ મનુષ્ય પર્યાય દુર્લભ હૈ, અપવિત્ર હૈ, સુખ રહિત હૈ, इसका मरण समय ज्ञात नहीं है, इसमें उत्कृष्ट आयु भी अल्प है। आ एक एक वस्तु ने पजी भावार्थ में एक एक पैराग्राफ में वधारे खोल से, परंतु इस पर्याय में ही तप हो सकता है। कोई देवगति में तप करी शके छे? देवगति में सौथी मैक्सिमम क्या गुणस्थान सुधी जई शकाय? चौथा सुधी। केम ऊपर न जई शकाय? त्यां ना जीवो एटला चंचल होय छे के त्यां संयम धारण करवाना भाव ज नथी आवता, त्यां कोई तप करवाना भाव ज एमने नथी आवता। बाकी एमने उपवास करवाथी कोण रोकी शके? काई आहार ज नथी तो उपवास करवानी जरूरत ज नथी। ख्याल आवे छे ने? पण एमने जे जातना संयोगोनी एमने इच्छा छे, ए इच्छा एमने एटली तीव्र छे कि एनाथी छूटीने आ संयमित तपना संयमित जीवन में आवी ज नथी शकता, एटले गुणस्थान एमनु वधतु नथी। एवुं नथी कि त्यां कोई स्टॉप करे छे गुणस्थान वधता जीवोनु, एवुं नथी, पण त्यां जीवोनी जेवी योग्यता नथी कि जीव करी शकता नथी। चलो तिर्यंज गति में तप करी शकाय? जो एक देश जे पांचमा गुणस्थान में, पांचमा गुणस्थान वरती जे तिर्यंज श्रावको छे ए लोको एक देश तप करे छे, पण मुनिराज जेवु तप तो नथी करी शकता। नरक में तप करी शके? केम न करी शके? नरक में तो एवं जोईए एवं दुख पण छे ने, तो करी लेवु जोईए। त्यां कषायनी एवी तीव्रता छे जीवोनी, ए कषायनी तीव्रतामां पण एमने एवा मंद परिणाम थता ज नथी के जेमां ए तप अने धर्मनी साधना करीने आगळ वधे, एम चौथा गुणस्थानथी आगळ वधी जाय एवी साधना थती नथी। तो एक कई गति छे ज्यां तप थई शके छे? के मनुष्य गति छे। जो मनुष्य गतिमां पण बहु इंटरेस्टिंग छे, जे पहेलो बीजो तीजो काळो होय ने भोगभूमि, तो एमां जीवने क्यूं मेक्सिमम गुणस्थान आवे? केम चौथु? चौथा सुधी जाए भोग भूमि में, एना थी ऊपर न जई शके। केम? कोणे रोका छे? कोई रोकतु नथी, पण ए जीवो ने एवा ज योग्यता छे के एमा एवा भोगो में डूबेला होय छे के एमने एमाथी निवृत्ति लईने तप करवाना भाव ज नथी थता। अच्छा, छठा गुणस्थान, छठा काळ में क्यूं मेक्सिमम गुणस्थान आवशे? ત્યાં એવા કષાયની તીવ્રતા છે કે ચોથું મેક્સિમમ આવી શકશે, એનાથી વધારે તો નહીં જઈ શકે, થઈ શકે ને? શું કામ નહીં, સમ્યક દર્શન તો ગમે ત્યાં થઈ શકે, પણ આ જે વચમાના કાળ છે ને ચોથો ને પાંચમો, તો એ ચોથા પાંચમાં જ એવી સુખમાં દુઃખમાં એવી બેલેન્સ્ડ અવસ્થા છે, કાળની પણ એવી યોગ્યતા છે અને જીવોના એવા પુરુષાર્થ છે કે ચોથામાં તો મોક્ષ પણ પ્રાપ્ત કરી શકે છે, પાંચમામાં મુનિ દીક્ષા લઈને છઠ્ઠા સાતમા સુધી પહોંચી શકે છે। તો આ યોગ્યતા મનુષ્ય પર્યાયમાં જ છે, જો એ અહીંયા બતાવે છે। પરંતુ ઇસ પર્યાય મે હી, એટલે કે મનુષ્ય પર્યાય મે હી તપ હો સકતા હૈ ઓર તપ સે હી મુક્તિ હોતી હૈ। તત્વાર્થ સૂત્રમાં આવે છે ને, શું આવે તપની પરિભાષા? સ્વરૂપે પ્રતપંતી ઇતિ તપઃ। અને એક બીજી પણ છે ને કે ઈચ્છા નિરોધો તપ, જે પરપદાર્થની ઈચ્છાનો ત્યાગ કરીને પોતાના સ્વરૂપમાં જે લીન થઈ જાય એને ખરેખર તપ કહેવાય છે। આપણે હા ધર્મ તો વેદના આદિથી ત્યાં નરકમાં પણ પામે છે ને, એવી રીતના છઠ્ઠા કાળમાં પણ પામવા જોઈએ, એવું કઈ નિષેધ ક્યાંય લખ્યો નથી કે છઠ્ઠા કાળમાં તમે સમ્યક તો ન પ્રાપ્ત કરી શકો ધર્મનો, એટલે ત્યાં મુનિ દીક્ષાને એવું ધર્મની જે તીર્થની પ્રભાવનાને એવું નહીં હોય, વાંચીને તો બી કન્ફર્મ કરશું એને। હા હા, કશાયની ત્યાં તીવ્રતા હોય છે। જો તપના કેટલા પ્રકાર કીધા છે? બાર પ્રકાર છે ને। કયા છે બાર? છ પ્રકારના અંતરંગ તપ અને છ પ્રકારના બહિરંગ તપ। પહેલા છ પ્રકારના બહિરંગ તપ કયા કયા છે? અંશન, અવમોદર્ય, વૃત્તિ પરિસંખ્યાન, રસ પરિત્યાગ, પછી વિવિક્ત શૈયાસન અને કાયક્લેશ। બરાબર, છ પ્રકારના બહિરંગ તપ છે। અને છ પ્રકારના અંતરંગ તપ કયા છે? પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્તિ, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન. ફરીથી બોલીએ, જો છ પ્રકાર એટલે યાદ રહી જાય થોડા. અંશન, અવમૌદર્ય, વૃત્તિ પરિસંખ્યાન, વ્રત પરિત્યાગ, વિવિક્ત શૈયાસન, કાયક્લેશ અને પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્તિ, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ, ધ્યાન. બરાબર. આની પરિભાષાઓ શાસ્ત્રમાં છે, આપણે હમણાં એમાં નહીં જઈએ, આપણે ટોપિકથી નહીં તો આપણે અલગ વયા જશું. પણ અહીંયા શું કહે છે, જો આ મનુષ્ય પર્યાયમાં જ આ પ્રકારના તપ થઈ શકે છે અને આ તપથી જ મુક્તિ છે. હા, મારે કેવું તો એ હતું કે આપણે તત્વાર્થ સૂત્રમાં જોયું કે ઈચ્છા નિરોધ તપ અને પોતાના સ્વરૂપમાં જે લીન થઈ જાય તે તપ, અને અહીંયા આ 12 પ્રકારના તપ કીધા. તો હવે કયું તપ સાચું માનવું? તો વ્યવહારમાં પણ આમાં તો બહિરંગ ને અંતરંગ બેવ કીધા ને, તો એક વ્યવહારને એક તો નિશ્ચય કહો. જો ત્યાં મોક્ષ માર્ગ પ્રકાશકમાં આખું એના પર સરસ વર્ણન છે કે જે બહિરંગ તપ છે એ તો બહારના શારીરિક ક્રિયાઓ છે, એ ખરેખર આત્માનું તપ જ નથી. પણ એમાં પણ જે અંતરંગ ભાવ થાય છે એ ખરેખર જીવનું તપ છે. અને અંતરંગ તપમાં પણ જે જીવના ભાવ છે એનું જ વધારે મહત્વ છે. અંતરંગ તપમાં પણ જે બહારની ક્રિયા કરવામાં આવે છે, જેવી રીતના સ્વાધ્યાયમાં એક જગ્યાએ બેઠા, એક આસન પર બેઠા, તો એ બેસવું કાંઈ તપ નથી, કેમકે એ તો બહાર શરીરની ક્રિયા છે. પણ અંદર આત્મામાં જે સ્વાધ્યાય થયો એ ખરેખર અંતરંગ તપ છે. અને એ તપ પણ એક રીતે જોવા જઈએ તો વ્યવહાર છે, કેમકે જ્યાં સુધી જીવ પર પદાર્થને આધીન થઈને ધર્મની આરાધના કરે છે તો એ પણ વ્યવહાર છે. જ્યાં સ્વને આધીન થઈને એમાં લીન થઈ જાય છે તો ખરેખર એ સાચું તપ છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે એવું તપ ક્યાં થઈ શકે છે? સૌથી વધારે આ મનુષ્ય ગતિમાં થઈ શકે છે. ઇસલિયે મનુષ્ય પના પાકર તુજે જપ તપ કરના ચાહીએ. જો ભાવાર્થ, આત્મા કા હિત મોક્ષ હૈ, ઉસકી પ્રાપ્તિ તપ કે બિના નહીં હોતી. બોલો, મોક્ષ પ્રાપ્ત કરવા માટે કઈ કઈ વસ્તુ આવશ્યક છે? આપણે 28 મૂળગુણ જોઈએ ને, તો 28 મૂળગુણમાંથી કેટલા પાડવા આવશ્યક છે મોક્ષ પ્રાપ્ત કરવા માટે? જો 28 મૂળગુણ છે ને એ 5 પ્રકારના અણુવ્રત, મહાવ્રત, સોરી 5 મહાવ્રત, 5 સમિતિ, 5 ઇન્દ્રિય વિજય, 3 ગુપ્તિ નહીં, 6 આવશ્યક અને 7 અન્ય ગુણ, એમ કરીને 28 મૂળગુણ થયા. બરાબર. હવે જે મુનિરાજ દીક્ષા લેતાની સાથે પોતાના આત્મામાં લીન થઈ જાય છે એને ઉપચારથી એમને પણ 28 મૂળગુણ કહેવાય છે, ભલે એમણે એકે બહારમાં હજી કર્યા નથી. ખ્યાલ આવ્યો ને? હજી કાંઈ એ આહાર લેવા ગયા નથી, દાંત બાંત ધોવાનો તો કાંઈ ઓપોર્ચ્યુનિટી જ નથી, હજી તો દીક્ષા લીધી એમણે. હવે ભરત ચક્રવર્તી જેવા મુનિરાજ હોય, અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન થઈ જાય, હજી તો દીક્ષા લીધી, આંખનો પલકારો થયા ત્યાં કેવળ જ્ઞાન, તો એટલી વારમાં તો કયા મૂળગુણ પાડી લઈએ? ખ્યાલ આવ્યો કે નહીં? પણ એમને પણ ઉપચારથી 28 મૂળગુણ કહેવાય છે. ખ્યાલ આવ્યો? હવે મારે કહેવું તો શું હતું કે અહીંયા લખ્યું છે કે તપ કે બિના મોક્ષ કી પ્રાપ્તિ નહીં હોતી, એ સાચું કે નહીં? હા, એ કેમકે અંતરંગ તપની વાત છે, ત્યાં જ્યાં પોતાના આત્મામાં એવા લીન થઈ ગયા તો એ જ ખરેખરું તપ છે. એને જ તમે તપ કહો, એને જ તમે ચારિત્ર કહો, હા, એને જ તમે જે આત્માનો અનુભવ કહો, બધું એક જ છે. ચાર પ્રકારની આરાધના કહેવાય ને, કઈ છે ચાર પ્રકારની આરાધના? સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. કાં તો રત્નત્રય કહેવાય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર, અથવા ચાર કહો તો તપને ઇન્ક્લુડ કરી દેવામાં આવે છે. તો દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચાર પ્રકારની આરાધના કહેવાય. તો એ ચારે ચાર એક સાથે જ થાય છે, જેવી રીતના રત્નત્રય એક સાથે ઉત્પન્ન થાય કે નહીં, કે પહેલા દર્શન ઉત્પન્ન થાય, પછી સમ્યક જ્ઞાન પ્રગટ થાય, પછી સમ્યક ચારિત્ર થાય. ગુણસ્થાનમાં પણ તો ક્રમ કીધો છે ને, કે પહેલા સમ્યક દર્શન થઈ જાય ચોથે ગુણસ્થાને, પછી સમ્યક ચારિત્ર ક્યારે પ્રગટ થાય? 12મે ગુણસ્થાને. અરે, ચારિત્રની પૂર્ણતા ક્રમથી થાય છે. પણ પ્રગટ શરૂઆત તો ચોથે જ બધાનો, જ્યાં આત્માનો અનુભવ કર્યો એ આત્માનો અનુભવ કરતાની સાથે એ ક્ષણમાં જ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણે છે. તો ત્યાં તપ પણ છે, ખ્યાલ આવ્યો ને? એ સાથે સાથે જ તપ પણ એમાં આવી ગયું. હવે બહારમાં 12 પ્રકારના તપ કરે છે તો ઉપચારથી પાછળથી તપ કહેવાય છે, ખ્યાલ આવ્યો? તો જો આત્મા કા હિત મોક્ષ હૈ, ઉસકી પ્રાપ્તિ તપ કે બિના નહીં હોતી, ક્યોંકિ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પૂર્વક તપ કી આરાધના સે સાક્ષાત મોક્ષ માર્ગ હોતા હૈ. એસા તપ મનુષ્ય પર્યાય મે હી હોતા હૈ, મનુષ્ય પર્યાય મે હી મુખ્યતા સે હોતા હૈ, બરાબર? કહા ભી હૈ જો અર્થ, દેવ વિષયાસક્ત હૈ, નારકી તીવ્ર દુઃખો સે સંતપ્ત હૈ, ઓર તિર્યંજ વિવેક રહિત હૈ. આ ચારેય ગતિમાં કયા કયા દુઃખ છે? કે દેવો વિષયાસક્ત છે. વિષયાસક્ત એટલે કે ત્યાં એમને ભોગવવા માટે એટલી બધી વસ્તુઓ છે કે એમાં જ ડૂબેલા હોય છે નિરંતર. નારકી તીવ્ર દુઃખ સે દુઃખી હૈ, એમને ત્યાં નિરંતર મારો કાપો આમ તે, શરીરમાં રોગો છે, આમ છે તેમ છે, હંમેશા દુઃખી જ હોય એ જીવ. અને તિર્યંચો કેવા છે? વિવેક રહિત છે. હા, આપણે જોઈએ છે ને કે ઓલા આપણે કોઈ કૂતરો હોય એને તો એટલું પણ ખબર ન પડે કે એને કેટલું ખાવું જોઈએ, એ જાતના પણ વિવેક નથી. તો આત્માના અનુભવ કરવા માટે એ જનરલી જે મેજોરિટી તિર્યંચ છે તો વિવેક રહિત કહેવાય. બાકી એમાં સમ્યક દર્શન થાય છે તો વિવેકપૂર્વક જ થાય છે, પણ આ તો એક મેજોરિટીની અપેક્ષા છે. ઇસલિયે મનુષ્ય કો હી ધર્મ કી પ્રાપ્તિ હો સકતી હૈ, એટલે મનુષ્યમાં જ ધર્મ પ્રાપ્તિ કરવાના નિમિત્તો સૌથી વધારે છે અને એમાં જીવની સાધના ઉત્કૃષ્ટપણે થઈ શકે છે. માટે ઇસલિયે મનુષ્ય પર્યાય મે હી તપ હોતા હૈ, તો એ મનુષ્ય પર્યાય કો સાર્થક કરના ચાહીએ, બરાબર? હવે જો એના પછી આ એક એક ટોપિક ઉપર જે લીધા હતા ને, દુર્લભ હૈ, અપવિત્ર હૈ, હવે એની વાતો કરશે અહીંયા. જો ભાવાર્થ બીજી વાર, યદી મનુષ્ય પર્યાય બારંબાર પ્રાપ્ત હોતી તો, જો બારંબાર પ્રાપ્ત હોતી તો આપણે એવું કેમ કહેવાય કે ભાઈ આ ભવ ભવમાં જ કરી લેવું છે. ગુરુદેવ શ્રી કહે ને કે આ ભવ ભવના કલ્યાણ માટે મળ્યો છે, તો આ ભાવમાં નહીં તો નેક્સ્ટ ભાવમાં જો વારંવાર મળતી હોત તો પછી એમાં શું પ્રોબ્લેમ હતો? લોજિક ખ્યાલ આવે છે ને? ઇફ ઇટ વોઝ ધેટ ફ્રીક્વન્ટ, તો આપણે કરી શકીએ ને, ચલો કન્સેશન, એક હજી ભાવ તમે એન્જોય કરી લો, તમને નસીબથી આમ સારું ઘર કુટુંબ મળ્યું છે, તમને સારા પૈસા આદિ મળ્યા છે તો એન્જોય કરી લો, નેક્સ્ટ ભાવમાં કરજો. એમાં શું શું કહો છો? હા, અંતિમ હોય તો પણ એમાંય મનુષ્ય એટલા દુર્લભ છે ને. હા, મનુષ્ય ભાવ કેટલો દુર્લભ છે એટલે એમ કે છે કે ભાઈ આ આટલો દુર્લભ છે તો તું નેક્સ્ટ ભાવની રાહ જોઈશ તો નહીં ચાલે, ખ્યાલ આવે છે ને? એના માટે અહીંયા એ આર્ગ્યુમેન્ટ આપે છે. જો યદી મનુષ્ય પર્યાય બારંબાર પ્રાપ્ત હોતી હો ઓર કિસીને વર્તમાન પર્યાય મેં તપ નહીં કિયા તો યહ કહા જા સકતા હૈ કે આગામી પર્યાય મેં તપ કર લેના, ખ્યાલ આવે ને? હમણાં નહીં તો પછી સહી, લેકિન યહાં તો કહેતે હૈ કે અનંતા અનંત કાલ મેં ભી મનુષ્ય પર્યાય પાના દુર્લભ હૈ. એક્ઝેજરેટ નથી કરતા, ખરેખર મનુષ્ય પર્યાય આટલી દુર્લભ છે. એવું કહેવાય કે એક મોટું વડનું ઝાડ તમે લો, જે બેનિયાન ટ્રી હોય ને મોટું, એને આખું બાળી નાખો અને એની જે રાખ બને ને એ રાખને આખા ત્રણ લોકમાં બધે ફેલાવી દો, હવે એના એ જ પરમાણુથી પાછા મળીને એનું એ વડનું વૃક્ષ ક્યારે બને? આમ એક મનુષ્ય ભાવ પછી બીજો મનુષ્ય ભાવ મળવો એટલો દુર્લભ છે, ખ્યાલ આવે છે કે નહીં? થોડું કર્ણાનયોગનો સ્વાધ્યાય હોય ને તો આપણને ખરેખર દુર્લભતાનો ખ્યાલ આવે કે ખરેખર કેટલો દુર્લભ છે. આપણે અહીંયા તો કહી દીધું અનંત અનંત કાલ પછી, પણ એ અનંતનું કાંઈ આપણને ભાવ ભાષણ જ નથી. આપણું હમણાંનું આયુષ્ય કેટલું? મેક્સિમમ 100 વર્ષ. ચલો 100 વર્ષ તો આમ આપણને એમ થાય કે અરે 100 સેન્ચુરી આપણે ઉજવશું, હા એમ કે ભાઈ આપણે ઉજવશું એમ. અરે ઉજવશું શું, 100 વર્ષ એમને એમ નીકળી ગયા. અને એના પછી અનંતકાળે, અનંતકાળ કોને કહેવો? સો વર્ષની સામે અનંત અનંતકાળ, એટલો દુર્લભ છે મનુષ્ય ભાવ પ્રાપ્ત થવો. તો હવે કોની રાહ જોવી છે તપ કરવા માટે? ખ્યાલ આવે છે ને? જો આ તો એક પોઈન્ટ કીધો કે કેટલો દુર્લભ છે. હવે આગળ વાંચીએ. જો યદિ ઇસ પર્યાય મેં દેવો જૈસા સુખ હો, આપણે એમ કહીએ ને કે ભાઈ હમણાં આપણે બહુ સુખી છીએ, તો હમણાં તો થોડું ભોગવી લઈએ પછી ધર્મ કરશું. ધર્મ તો ક્યારે થાય? કે બુઢાપામાં થાય. યંગ એજમાં કઈ ધર્મ થોડી કરાય. આપણે આપણે સ્કૂલ કોલેજમાં કે ઓફિસમાં કેવી રીતના વાતો કરીએ ને કે ભાઈ તમે સ્પેર ટાઈમમાં શું કરો, તો હું કહું કે હું શાસ્ત્ર વાંચું, તો મને કે બસ બીજું કાંઈ ના કરો, ક્યાંય ફરવા ફરવા ન જાઓ, કંઈ પિક્ચર બિક્ચર જોવા ન જાઓ. એટલે લોકોની કેવી વિચારસરણી છે કે ભાઈ હમણાંનો ટાઈમ તો સેના માટે હોય? કંઈ ફરવા ફરવા માટે ને, અહીંયા જાઓ ત્યાં જાઓ, આ વેકેશન વર્ષમાં એકવાર આઉટ ઓફ ઇન્ડિયા જાઓ ને આમ કરો તેમ કરો. પાછું બજેટ પ્લાનિંગ કરે કે જો મારી પાસે મંથલી મારું આટલું છે, આટલું ઈએમઆઈ છે, આમ છે તેમ છે, અને હવે આટલા બચ્યા એને હું ક્યાં ખર્ચી નાખીશ. આખું પ્લાનિંગ એ જાતનું ચાલે. એટલે આ એજમાં ધર્મ કરવો એટલે તો કેવું લાગે કે પાગલ થઈ ગયા છો એવું લાગે. હવે મને કહો અહીંયા શું એક્ઝામ્પલ આપ્યું છે કે જો આપણી પર્યાયમાં દેવો જેવા સુખ હોત, કે સમજો બધું વિષયો વિષયો ને બધું જ છે, આનંદ છે બધે, એમ જલસા છે, તો તમે એને એન્જોય કરી લ્યો તો ચલો કદાચ. પણ મનુષ્ય પર્યાયમાં તો આપણી પાસે જે છે ખરેખર તમે જોવા જાઓ ને એની કાંઈ કિંમત જ નથી. તમને એક એક્ઝામ્પલ આપું. ચક્રવર્તી હોય ને, ચક્રવર્તી પાસે કેટલો ખજાનો હોય તમને એક એની આઈડિયા છે? હું તમને એના માટે પહેલા એક ઉદાહરણ આપું. ભરતેશ વૈભવમાં એવું આવે છે કે એના નાના છોકરાઓ હતા ને, અર્કકીર્તિ ને આદિરાજ, જ્યારે બે હજી જસ્ટ બોર્ન થયા હતા, નાના હતા, 10-15 વર્ષના કે જે હોય, તો મસ્તી મજાક કરવા માટે રાજમહેલમાં આવી જાય. તો એના પિતા પ્રત્યે એમને બહુ વિનય હતો, એટલે એમને નમસ્કાર કરીને એમની બાજુમાં ઉભા રહી જાય, આમ એક બાજુ આદિરાજ એક બાજુ અર્કકીર્તિ. એટલે ભરત ચક્રવર્તી એની સાથે મજાક કરે કે તમે રોજ આવી રીતના આવજો અને મારી સેવા કરજો તો હું તમને લવાજમ આપીશ. લવાજમ એટલે આપણે કહે ને કે કોમ્પેન્સેશન આપીશ. કેટલું કોમ્પેન્સેશન આપશે? 1 કલાકની 1 કરોડ સ્વર્ણ મુદ્રા. કેટલું? 1 કલાકની 1 કરોડ સ્વર્ણ મુદ્રા એના બે છોકરાઓને લવાજમ આપશે. હવે સોચો કે એ એવા રાજા, કોઈ સપોઝ કોઈ એની દીકરી લઈને આવે એની સાથે પરણાવવા માટે, તો એને કેટલું ગિફ્ટમાં આપતા હશે? ખ્યાલ આવે છે ને? આનાથી ચક્રવર્તીનો આપણને વૈભવ ખ્યાલમાં આવે કે કેવો હશે. હવે ચક્રવર્તીનો સંપૂર્ણ વૈભવ તમે જમા કરો અને જેટલી લક્ષ્મી થાય ને, જેટલા પૈસા થાય, એને વેચી કરીને બેસ્ટમાં બેસ્ટ ડાયમંડ કે મોતી બનાવો. અને સમજો બધી કિંમત વેચીને તમે એક મોતી બનાવો ને, તો એની કિંમત કરતાં સ્વર્ગનો જે નાનામાં નાનો દેવ હોય ને, એની ગળાની માળાનો મોતી વધારે કિંમતી હોય. ખ્યાલ આવે છે કે નહીં? એટલે સ્વર્ગની સંપદા કેવી હોય એનો ઇમેજિનેશન તમે કરી શકો છો. હવે આપણી શું કિંમત એની સામે? બોલો, આપણા બેંક બેલેન્સ કેટલા હશે? 2-5 કરોડના કે એની સામે ક્યાં ચક્રવર્તી? ઓલો તો કલાકના 1 કરોડ સ્વર્ણ મુદ્રા. એ પણ આજે 1 સ્વર્ણ મુદ્રાની કિંમત કેટલી છે? આપણે 10 ગ્રામના કંઈક 50-60 હજાર છે ને. એટલે ઇમેજિન કરો કે આપણી પાસે જે વૈભવ છે એની શું વિસાદ છે. કાંઈ જ નથી, એકદમ તુચ્છ છે. તો જો અહીંયા શું કહે છે વાંચીએ. જો યદિ ઇસ પર્યાય મેં દેવો જૈસા સુખ હો તો ઇને છોડકર તપ કરના કઠિન હે. ચલો એમ માન્યું કે ભાઈ તમારી પાસે દેવ જેવો વૈભવ છે, તમે એમાં ખૂબ લોભાઈ ગયા છો અને તમે એને છોડી નથી શકતા. પણ યાર તમારી પાસે, તમે તો સાવ ભિખારી છો, હવે આને છોડીને તપ કરવામાં શું ડિફિકલ્ટી એમ. તો જો પરંતુ યહાં તો શારીરિક ઓર માનસિક દુઃખો કી હિ મુખ્યતા હે. બોલો છે કે નહીં? હા, અમારી ગઈકાલે જ એક વાત થઈ ત્યાં દાદરમાં કે બોલો આપણામાંના કેટલા એવા જીવ છે જે ક્લેમ કરી શકે કે મારા શરીરમાં કોઈ રોગ નથી, હું સંપૂર્ણ રીતે ફિટ છું? કોણ ક્લેમ કરે છે? ચલો, છે કોઈ જેમ ઊભું થઈને છાતી ઠોકીને કે અરે મારા શરીરમાં કોઈ પ્રોબ્લેમ નથી? તો આ મનુષ્ય ગતિમાં એવું જ છે કે બધા કંઈક ને કંઈક દુઃખને કારણે દુઃખી છે અને એ દુઃખને સહન કરતા શીખી ગયા છે અને જીવન એની સાથે જ જીવે છે. ટેવ પડી ગઈ એમ કે ભાઈ હા આ વસ્તુ થાય છે, દાંત દુખે છે, પગ દુખે છે, આ કંઈક તો બીજું થાય છે, વાંધો નહીં, હવે દેટ ઇઝ પાર્ટ ઓફ લાઈફ. તો શારીરિક દુઃખ તો છે જ અને માનસિક દુઃખ કે ભાઈ જેટલી આપણી ઈચ્છા છે ક્યારે પૂરી તો થતી નથી, છે કે નહીં? તો આ મનુષ્ય પર્યાય કેવી છે? નિરંતર આકુળતા વાળી જ છે. શારીરિક ઓર માનસિક દુઃખો કી હિ મુખ્યતા હૈ, અંત દુઃખ કો છોડકર તપ કરને મેં ક્યાં ખેદ હૈ. બોલો આવી મનુષ્ય પર્યાયને તમે એકવાર એમ કહો કે ભાઈ સમજો મારી પાસે દેવગતિની પર્યાય છે. આપણે સમજો એમ કહીએ કે ભાઈ મારે કોઈને દાન આપવું છે, તો મારે સમજો કોઈને કપડાં દાન આપવા છે, તો મારી પાસે જે કબાટમાં મારો બેસ્ટ મનપસંદ ડ્રેસ હોય એનું દાન આપો કે પછી જે થોડા જૂના હોય, એક્સ્ટ્રા હોય, અનયુઝડ હોય એનું દાન આપી દો? કોનું દાન આપો? હા, હવે તમારી પાસે સમજો મનુષ્ય ગતિમાં છીએ અત્યારના, પણ એઝ અ જીવ તમારી પાસે ચારેય ગતિના ઓપ્શન છે ને. હવે તમારે કોઈ એક ગતિને તપ માટે કમિટ કરવી હોય કે ચલો આમાં હું તપ કરીશ, બાકીની મારી બહુ વેલ્યુએબલ છે, તો કઈ ગતિને કમિટ કરશો? જ્યાં થઈ શકે ત્યાં જ કરો ને. કે ચલો એકવાર તમે દેવગતિને તો નથી છોડી શકતા કે તમારી પાસે ખૂબ વૈભવ આદિ છે, તમે એમાં લોભાઈ ગયા છો, પણ આમાં તો કઈ લોભાવા જેવું પણ નથી એમ આપણને કહે છે, સમજાય ને? આ મનુષ્ય ગતિમાં તો કઈ લોભાવા જેવું પણ નથી, બધી રીતે તો તમે દુઃખી છો, તો પછી આને છોડીને તપ કરવામાં શું પ્રોબ્લેમ છે? જો એક કીધું મનુષ્ય ભવ બહુ દુર્લભ છે, બીજું કે આમાં એવું કઈ તમને વિષય સુખ નથી કે જેને તમે છોડી ન શકો. ચાલો આગળ ત્રીજું, જો આ પણ બહુ કોમેડી છે. યદી મનુષ્ય કા શરીર સુંદર હો તો, હવે આગળનું તમે ઇમેજિન કરી શકો છો. જો દેવગતિના શરીરો કેવા હોય કે સર્વાંગ સુંદર હોય, કોઈ એવું મળે નહીં જે બદસુરત છે, બધા જ સુંદર હોય, પછી એ કેવું શરીર હોય કે એમાં એકે રોગ ન હોય, ક્યારે એમાં એકે રોગ ન આવે, પછી કેવું શરીર હોય કે એમાં પરસેવો જ ન થાય, ત્યાં પંખાની જરૂર ન પડે, એસીની પણ જરૂરત ન પડે, કેમકે શરીરો જેવા હોય એમને ગરમી જ ન થાય, પરસેવા ન થાય, એમાંથી હંમેશા સુગંધ જ આવ્યા કરે, એ જાતના શરીરો હોય. ખ્યાલ આવે છે ને? હવે આપણું મનુષ્યનું શરીર કેવું છે? એક એક વસ્તુ કમ્પેર કરો, જો રોગથી ભરેલું, દુર્ગંધથી ભરેલું, ત્યાં સુગંધી શરીર, અહીંયા દુર્ગંધથી ભરેલું, 5 મિનિટ પંખો એસી બંધ હોય તો શું હાલત થાય? પરસેવાથી રેબ જેબ. અહીંયા વાતાવરણ પણ આપણું કેવું છે કે એવું કાંઈ તમને એક બધી જ રીતે સુટેબલ હોય એવું નથી, ક્યારેક ગરમી હોય, ક્યારેક ઠંડી હોય, ક્યારેક પોલ્યુશન હોય, આ હોય તે હોય. આપણે સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ પણ કેવું છે કે પ્રતિકૂળ છે, બધી રીતે અનુકૂળ નથી, પ્રતિકૂળ છે. તો જો તમારે કોઈક એક પર્યાયને ગૌણ કરીને તપ માટે કમિટ કરવાની હોય, તો ચલો માનીએ કે તમે દેવગતિના શરીરમાં લોભાઈ ગયા છો અને એને ઇગ્નોર નથી કરી શકતા, પણ આમાં તો શું લોભાવા જેવું છે એમ અહીંયા કહે છે. જો વાંચીએ, યદિ મનુષ્ય કા શરીર સુંદર હો તો ઉસકે બિગડને કા ભય હો. જો સુંદર હોત તો એના બગડવાનો ભય હોત, પરંતુ ધાતુઓ ઓર ઉપધાતુઓ સે ઉત્પન્ન ये महा अपवित्र शरीर तो तप में लगाने का क्या भय. अपने बहु चिंता है ना भाई, सुंदर मारो रंग कदाच काड़ो न थी जाए तड़का में, પછી ઓલા પિમ્પલ આદિ ન થઈ જાય એના માટે તો કેટલી લીપા પોતી કરી આપણે, અને બધું કરવા છતાંય થાય જ છે કે નહીં? આપણે કોશિશ કરી આપણા વાળ સફેદ ન થાય, બધું કરવા છતાંય થાય છે કે નહીં? જેટલા લોકોએ કલર કર્યા ને એ તો સમજી જ લેવાનું કે ભાઈ અંદર વ્હાઈટ હતા પહેલા, એને છુપાવવા માટે હવે કલર કરી નાખ્યા. તો આપણી મરજી અનુસાર કાંઈ થાય છે? જો આપણી પાસે એવા દેવો જેવા સુંદર શરીર હોત અને એમાં એવો ભય લાગે કે ભાઈ હું કદાચ તપમાં લગાવી દઉં તો શરીર સુકાઈ જશે, કે આપણે તપમાં તો એવી રીતના ઉપવાસ આદિ કરીએ તો કદાચ શરીર સુકાઈ જાય, ક્રુશ થઈ જાય, હા, એટલે આપણા બધા મસલ્સ હોય વીક થઈ જાય કે ભાઈ હવે કાંઈ એક્સરસાઇઝ કરવાની ન હોય તપમાં, તો કદાચ એવા આપણને દુઃખ થાય કે ભાઈ દેવો જેવું શરીર હતું મારું અને હવે આવું થયું. ચલો દેવોને છોડો, ચક્રવર્તી કામદેવના શરીર કેવા હોય ખ્યાલ છે? હવે એની સામે આપણું શું? હવે ચલો એ કદાચ વિચાર કરે કે હું કદાચ તપમાં લાગીશ તો આ સુંદર શરીર મારું ખરાબ થઈ જશે, તો આપણા શરીરમાં એવું શું છે કે ખરાબ થઈ જાય? ખ્યાલ આવ્યો ને? હા, એવું કઈ જાણે તમારી કોઈ વેલ્યુએબલ વસ્તુ છૂટી જતી હોય છે, હા, આમ જાણેનો નાશ થઈ જશે એવું કઈ નથી આમાં, કે ભાઈ આમે એવું કઈ બહુ રૂપાળું નથી, તો એમાં પછી તપ કરવામાં શું ચિંતા છે? ખ્યાલ આવ્યો કે નહીં? પછી જો આગળ વાંચીએ. યદિ દેવો કે સમાન મરણ કા નિશ્ચય હો, જો કેટલો સરસ પોઈન્ટ છે, દેવોનું આયુષ્ય તો ફિક્સ, હા, એમને આયુષ્ય મરણ પહેલા 6 મહિના પહેલા એલર્ટ પણ મળી જાય કે ભાઈ હવે આવવાનું છે, હવે બી કોશિયસ. હા, આપણી પાસે એવું કઈ ઓપ્શન છે? આપણી પાસે એવું કોઈ ઓપ્શન નથી. આપણી આયુ ફિક્સ છે એવું પણ નથી, ક્યારે મરણ આવશે કઈ ગેરંટી નથી, આપણને કોઈ એલર્ટ મળતા નથી પહેલા. હજી હમણાં બેઠા છે ઘરે જતા કદાચ આયુષ્ય પૂરું થઈ જાય. તો જો આપણી પાસે કઈ ગેરંટી હોય કે ભાઈ હમણાં નહીં પછી, તો ચલો માફ કે હા તમે 100 વર્ષ જીવવાના છો ને, ચલો 50 વર્ષ સુધી આનંદ કરો પછી કરજો, હા, પણ એવું પણ તો નથી ને. એટલે આપણી પાસે એવું કંઈ ફ્યુચર પ્રિડિક્ટ કરવાનું કોઈ સાધન પણ નથી છે આપણી પાસે. ચલો કાંઈ કદાચ આપણી પાસે એક્સેસ હોત કે ભાઈ ભગવાન જીનેન્દ્ર ભગવાનની પાસે આપણી પાસે ટેલિફોન છે, જે ભગવાનને ફોન કરો, હા, ભગવાનને પૂછી લો કે ભાઈ આપણું આયુષ્ય ક્યારે પૂરું થવાનું છે. પછી એક એક જણને કહો કે ભાઈ અંકલ તમારું આટલું, તમારું આટલું, તમારું આટલું, એટલે હવે નક્કી કરી લો, બધું ફ્યુચર પ્લાનિંગ કરી લો કે હજી મારી પાસે 10 વર્ષ પડ્યા છે તો ચલો 2 વર્ષમાં હું જરા બધે ફર્યા, આખી વર્લ્ડ ટૂર કરાયું, પછી બાકીના 8 વર્ષમાં મારી પાસે આટલા પૈસા રહેશે તો એમાં હું તપ કરીશ તો પછી કાંઈ વપરાશે નહીં, એટલે એ મારું નીકળી જશે જીવન. જો આપણને ખબર હોય તો આવું કંઈ પ્લાનિંગ કરી શકાય, પણ ખબર જ નથી. હા હા, ખબર જ નથી ક્યારે કોણ વયું જાય છે કંઈ ખબર પડે છે? આપણી સામે આમ બેઠેલા વ્યક્તિ વયા જાય છે, હાર્ટ એટેક થાય, ખતમ. હમણાં જ મને આપણે વિરલભાઈ છે ને, પ્રીતિબેન વિરલભાઈ, એમના કોઈક ફ્રેન્ડ કહેતા હતા કે એટલે એમના ફ્રેન્ડ બાઇક ઉપર જતા હતા 10 કિલોમીટરની સ્પીડે, ત્યાં JVLR પર કેટલું કન્સ્ટ્રક્શન છે ત્યાં તો ફાસ્ટ જઈ પણ ન શકે માણસ, અને એમની બાઇકનો હેન્ડલ કોઈક પેલા બાજુમાં ટ્રક કંઈક પાસ થયો એના પર ટચ થયું, બેલેન્સ ગયું, 2 જણ બેઠા હતા એટલે વજન પણ વધારે હતું, 1 જણ આમ પડ્યો, 1 જણ આમ પડ્યું, જે આમ પડ્યું એને કાંઈ ન થયું કેમ કે આ બાજુ કોઈ નહોતું, આ બાજુ પાછળથી ટ્રક આવ્યો અને ઉડી ગયા. ઈ કે અમે હજી સાંજના તો અમે બેઠા મળ્યા, વાતો કરી, બીજે દિવસે ગુજરી ગયા. આવા તો કંઈક ઉદાહરણ છે, ખ્યાલ આવ્યો ને? આવા તો કંઈક આપણા જીવનમાં ઉદાહરણો બનેલા જ છે બધાના જીવનમાં. તો આપણી પાસે કોઈ આયુષ્યની ગેરંટી હોય તો આપણે પછી માટે રાખી મૂકીએ. આપણી પાસે કોઈ ગેરંટી નથી તો પછી હમણાં તપ કરવામાં શું વાંધો? ખ્યાલ આવે છે કે નહીં? આપણું જીવન કયા પ્રમાદમાં આપણે રાખી મૂકવું છે? આપણે ભલે થોડું હસીએ એના પર, મજાક કરીએ એવા લાઇટ એક્ઝામ્પલ લઈએ, પણ બહુ વિચાર કરવા યોગ્ય વસ્તુ છે કે આ મનુષ્ય પર્યાય એક તો દુર્લભ છે, પ્લસ એવી કાંઈ અટ્રેક્ટિવ પણ નથી, પ્લસ એની કોઈ નિશ્ચિતતા નથી, પણ આની તપની સાધના આમાં જ થઈ શકે છે. તો હવે કઈ બીજી વિશેષ, એમ કહે ને કે આનાથી હજી આમ થઈ જાય તો પછી હું કરું. ત્યાં ટોડરમલજી મોક્ષાંક પ્રકાશકમાં કહે છે કે સબ તરહ સે અભી અવસર આ ચુકા હે, હવે બધી જ રીતે અવસર આવી ગયો છે, બસ હવે ઝંપલાવો એમ. હા જો વાંચીએ, યદી દેવો કે સમાન મરણ કા નિશ્ચય હો તો કુછ કાલ તક નિશ્ચિત નિશ્ચિંત હોકર ફિર તપ કરે, પરંતુ મનુષ્ય મેં મરને કા નિશ્ચય તો પરંતુ મનુષ્ય મેં મરને કા નિશ્ચય નહીં કે કબ મરેગા. અને જો આ છેલ્લો પોઈન્ટ કે યદી ઉત્કૃષ્ટ આયુ ભી હો, યદી ઉત્કૃષ્ટ હો તો, કે સપોઝ કોઈનું મેક્સિમમ આયુષ્ય હોય તો કેટલું, આમ ટેકનિકલી પંચમકાળમાં 120 વર્ષનું થઈ શકે. હવે વર્તમાનમાં 120 જેવા તો કોઈ દેખાતા નથી, બધા 90-100ની વચ્ચે મેક્સિમમ દેખાય છે. તો હવે યદી ઉત્કૃષ્ટ હોય તો પણ આટલું જ છે. હવે એમાં પણ જેમ જેમ એજ વધતી જાય એમાં આપણી બુદ્ધિ ઘટતી જાય, ક્ષયોપશમ ઘટતો જાય છે, તો ત્યાં આપણી તાકાત પણ ઘટતી જાય છે. જ્યારે યંગ હોય ત્યારે હજી પ્રમાદમાં જોડાયેલા છે, એટલે એકચ્યુઅલી આ વચ્ચેનો ક્રીમ પીરિયડ છે, ધીસ ઇઝ અ ક્રીમ પીરિયડ. અત્યારના આપણી બુદ્ધિ પણ શાર્પ છે, વિચાર શક્તિ વ્યવસ્થિત છે, શરીરની શક્તિ વ્યવસ્થિત છે, અત્યારના બધા પડખાથી વિચાર કરીને આ ધર્મ જ એક કરવા લાયક છે એમ કરીને એમાં જોડાવવું જોઈએ. જો વાંચે, યદિ ઉત્કૃષ્ટ આયુ હો તો મેરી તો બહોત અધિક આયુ હોગી, એસે ભ્રમ સે તપ ન કરે. સપોઝ કોઈની ઉત્કૃષ્ટ હોય તો ભાઈ હજી 100 વર્ષની છે, હું પાછળથી તપ કરી લઈશ, ચિંતા ન કરો. પરંતુ યહાં ઉત્કૃષ્ટ આયુ ભી થોડી હી હે, અહીંયા બીજો પોઈન્ટ કે છે, અહીંયા અનિશ્ચિતતાની વાત નથી કરતા, એમ કે છે કે ભાઈ તમે મેક્સિમમ પણ મળી જાય તો એ તમને 100 વર્ષ જ મળશે, અને 100 વર્ષ ઇઝ અ વેરી સ્મોલ પીરિયડ કમ્પેર્ડ ટુ અનંતાનંદ કાળ. આદિનાથ ભગવાને 1000 વર્ષ તપ કર્યું ને, એમની આયુષ્ય કેટલું હતું? 84 લાખ પૂર્વ, પૂર્વ એટલે 17,56,000 કરોડ વર્ષ, એટલે એક પૂર્વ, એવા 84 લાખ પૂર્વ. અને એમણે દીક્ષા લીધી, પછી 1000 વર્ષ સુધી એમણે તપ કર્યું, ત્યારે જઈને એમને કેવલ જ્ઞાન થયું. હવે આજે આપણને ક્યાં 1000 વર્ષની આયુષ્ય છે, જે આપણી પાસે એટલા આયુષ્ય. મહાવીર ભગવાને 12 વર્ષ સુધી તપ કર્યું, આજે આપણને કોઈ કે 12 વર્ષ તમે તપ કરો, છે આપણી તાકાત? મહાવીર ભગવાન તો હમણાં જ થઈ ગયા ને. હા, એટલે આપણી આયુષ્ય ઘટતા જાય છે, આપણી તાકાત ઘટતી જાય, આપણે વીર્ય નબળા થતા જાય છે, શરીરમાં રોગ આદિ વધતા જાય છે, બધી જ રીતે આ કાળ અવસરપીણી કહેવાય ને, તો બધા સંયોગો પ્રતિકૂળ થતા જાય, આપણા વાતાવરણ ધીરે ધીરે ખરાબ થતું જાય. એમાં કોઈ આશ્ચર્ય નથી, આ બધું ગ્રીન હાઉસ ગેસ ને આ ને તેને શું, કાર્બન ને જે કહેવાય, આ પોલ્યુશન ને બધું હજી વધતું જ જશે, કેમ કે કાળના પ્રભાવ છે, આવું જ થાય, એને જ અવસરપીણી કાળ કહેવાય. તો જેવા સંયોગો, એમ વિચાર કરો કે હવે જે મોટી ઉંમરના છે, આજથી તમને 20-50 વર્ષ પહેલા આપણી દુનિયા કેવી હતી, આ ફોન આદિ નહીં હતા તો કેવું સ્લો હતું, તમે શાંતિથી, તમને જરા વિચારને કરવાનો ટાઈમ મળતો, જીવન સ્લો હતા. હવે આજના આપણા જીવન કેટલા ફાસ્ટ છે, આનાથી ફ્યુચરમાં હજી ફાસ્ટ જ થશે, હવે ક્યારે સ્લો જવાના જ નથી, ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આ જીવન વધારે ને વધારે ડિફિકલ્ટ ટાઈમ તરફ જ જઈ રહ્યું છે, એટલે બધી રીતે અવસર હમણાં જ છે, હમણાં જ જીવે પોતાની આત્મસાધના કરી લેવી જોઈએ. જો આપણે આ પૂરી કરીએ ગાથા, એસે ભ્રમ સે તપ ન કરે, પરંતુ યહાં ઉત્કૃષ્ટ આયુ ભી થોડી હે, ઇસલિયે તુજે પ્રમાદી ન હોકર સાવધાન હોકર તપ કરના હિ યોગ્ય હે. જીવે બધી રીતે સાવધાન થઈને તપ એટલે કે આત્મ આરાધનામાં જોડાઈ જવું જોઈએ. જો આત્મ આરાધના તો નિશ્ચયથી કરવી જ જોઈએ, કરવા એ પહેલું કર્તવ્ય, પણ આ બીકોઝ આ ચરણાનયોગનો ગ્રંથ છે, વ્યવહારથી પણ દરેક જીવે થોડું થોડું જીવન સંયમિત રાખવું જ જોઈએ. આપણે જે ખાવા પીવાની વસ્તુઓ, કપડાં આદિ જે આપણે પહેરતા હોઈએ, તો એની આપણી જરૂરિયાત કેટલી છે એ સમજીને જેટલી જરૂરિયાત છે એનાથી પણ ઓછી રાખવી જોઈએ. અઠવાડિયામાં જે આઠમ ચૌદસ આદિ આવે, અઠવાડિયામાં એક દિવસ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરવાનું એડવાઇસ તો ડોક્ટર્સ પણ આપે છે, મેડિકલ ડોક્ટર્સ પણ હવે આપે છે. એ હવે સમજ્યા, આપણા શાસ્ત્રોમાં તો પહેલેથી આઠમ ચૌદસના ઉપવાસ એકાસના આદિ કીધા જ છે. હવે એકાસનું કરવા બેસીએ ત્યારે એવું નહીં કે એકવાર બેઠા એટલે ઓવરસ્ટફ કરી દેવાનું. જે નોર્મલ જમતા હોય એટલું જ એકવારમાં જમવાનું, અને બીજો વખત ન જમે, શરીરમાં સોસ પડે ભલે પડે, પણ એનાથી કાંઈ તમને નુકસાન નહીં થાય. ઇટ હેલ્પ્સ યોર બોડી સાયકલ, પ્લસ એ ટાઈમમાં જે તમને નિવૃત્તિ મળશે એને આત્મસાધનામાં વાપરો. તમે નોટિસ કરજો, જે દિવસે એકાસના આદિ કર્યા હોય, ઉપવાસ આદિ કર્યા હોય, ત્યારે જ્ઞાન વધારે તીવ્રતાથી કામ કરે છે. તો એને તમે શાસ્ત્રમાં જોડો. આવું જીવન આપણું બહારથી વ્યવહારથી પણ સંયમિત થવું જ જોઈએ, તો અંદર પુરુષાર્થ કરીને આપણે શાસ્ત્રમાં અને આત્મામાં કંઈક આવશું. બાકી નહીં તો આપણને સંસારમાં રખડાવવાના ઘણા સાધનો છે. તો આ તપ આદિ કરવું જ જોઈએ, એની આપણે ચર્ચા કરી. હવે જો આગલી, હજી પાંચ ગાથાઓ તપની છે, એમાં હવે આપણું ધ્યેય શું છે, ધ્યાન શું છે, એ બધાની વાત ધીરે ધીરે એક એક ગાથાઓમાં આવશે, એની ચર્ચા આગળ થશે. ચાલો, જીનવાણી સ્તુતિ. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ ઇસકે લિયે જીનવાણી માં કો વંદના શત બાર હૈ, વંદના શત બાર હૈ. બોલો અનેકાંતમય શ્યાદવાદી જીનવાણી માતાનો.